પ્રભુના વચન વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા અને તેનો 16મો અધ્યાય. તેણે શિષ્યોને કહ્યું કે એક શ્રીમંત માણસ હતો, તેની પાસે એક કારભારી હતો. તેની આગળ તેના ઉપર એવું તુહમત મૂકવામાં આવ્યું કે તમારી મિલકત ઉડાવી દે છે. તેણે તેને બોલાવીને પૂછ્યું કે તારા વિશે હું જે સાંભળું છું તે શું છે? તારા કારભારનો હિસાબ આપ, કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહીં. જે કારભારીએ પોતાના મનમાં કહ્યું કે હું શું કરું, કેમ કે મારો ધણી મારી પાસેથી કારભાર લઈ લે છે, મારામાં ખોદવાની શક્તિ નથી, દીક્ષા માગતા હું લજવાઉં છું. તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો પોતાના ઘરોમાં મારો અંગીકાર કરે માટે મારે શું કરવું તેની મને સૂઝ પડે છે. પછી તેણે પોતાના ધણીના દરેક દેણદારને બોલાવીને તેઓ તેમાંના પહેલાને કહ્યું કે મારા ધણીનું તારે કેટલું દેવું છે? તેણે કહ્યું કે 100 માપ તેલ. તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને જલ્દી બેસીને 50 લખ. પછી તેણે બીજાને કહ્યું કે તારે કેટલું દેવું છે? તેણે કહ્યું કે 100 માપ ઘઉં. તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને 80 લખ. તેના ધણીએ અન્યાયી કારભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. કેમ કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે અજવાળાના દીકરાઓ કરતા હોશિયાર હોય છે. હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારું મિત્ર કરી લો, કે જ્યારે તે થઈ રહે ત્યારે તેઓ સદાકાળના માંડવામાં તમારો અંગીકાર કરે. જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે, અને જે બહુ થોડામાં અન્યાય છે તે ઘણામાં પણ અન્યાય છે. માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? અને જો તમે પરાયા દ્રવ્યમાં વિશ્વાસુ થયા ન હો તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે? કોઈ ચાકર 2 ધણીઓની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાને તુચ્છ ગણશે. દેવની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા. પરોશીઓ દ્રવ્યલોભી હતા. તેઓએ એ સઘળી વાતો સાંભળીને તેના ઠઠ્ઠા કર્યા. તેણે તેઓને કહ્યું કે તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો, પણ દેવ તમારા અંતઃકરણ જાણે છે. કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે દેવની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન લગી હતા. તે વખતે દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે અને હરેક માણસ તેમાં બળાત્કારથી પેસે છે, પરંતુ શાસ્ત્રની એક પણ માત્ર રદ થાય તે કરતા આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે. જે કોઈ પોતાની સ્ત્રીને છોડીને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે, અને વરે છોડેલી સ્ત્રીને જે પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. એક શ્રીમંત માણસ હતો. તે કિરમદ રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. લાદરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફૂલલા હતા તે તેના દરવાજાની આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફૂલલા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને એમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. હાદેશમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળીથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. તેણે ઘાંટો પાડીને કહ્યું કે ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહીમે તેને કહ્યું કે દીકરા, તારા જીવનમાં તું તારા સારા વાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડા વાના પામ્યો હતો, તે સંભાળ. પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે, એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે. તેથી જેવો અહીંથી તમારી પાસે આવવા ચાહે તેવો આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં. તેણે કહ્યું કે બાપ, હું તને વિનંતી કરું છું કે તેને મારા બાપના ઘેર મોકલ, કેમ કે મારે 5 ભાઈઓ છે, કે તેઓને સાહેદી આપે રખે ને તેઓ પણ આ પીડાને ઠેકાણે આવી પડે. પણ ઇબ્રાહીમ કહે છે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે, તેઓનું તેઓ સાંભળે. તેણે કહ્યું, ઇબ્રાહીમ બાપ, એમ નહીં, પણ જો કોઈ મુએલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે. તેણે તેને કહ્યું, જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે તો જો મુએલામાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના નથી. તેણે પોતાના શિષ્યોને કહ્યું કે ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતો નથી, પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે. કોઈ આ નાનાઓમાં એકને ઠોકર ખવાડે તે કરતાં તેને કોટે ઘંટીનું પડ્યું બાંધી ને તેને સમુદ્રમાં નાખવામાં આવે તે તેને માટે સારું છે. સાવચેત રહો, જો તારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો દે, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર. જો તે એક દાડામાં 7 વાર તારો અપરાધ કરે અને 7 વાર તારી તરફ ફરીને કહે કે હું પસ્તાઉં છું તો તેને માફ કર. પ્રેરિત પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધારો. પ્રભુએ કહ્યું કે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લો ઝાડની કેસ કે ઉખેડીને સમુદ્રમાં રોપાઈ જાઓ તો તે તમારું માનત. પણ તમારામાં એવો કોણ છે કે જેનો ચાકર ખેડત ખેડતો અથવા ચાલતો હોય તે ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને તરત જમવા બેસ. એથી ઉલટું શું તેને એમ નહીં કહેશે કે મારું વાળું સિદ્ધ કર અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર અને પછી તું ખાજે પીજે? તે દાસે તેની આજ્ઞા પાડી માટે તે તેનો આભાર માને છે શું? તેમજ જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાડ્યા પછી તમારે પણ એવું કહેવું કે અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે. યરૂશલેમ જતા તે સમૃદ્ધના તથા ગાલિલમાં થઈને જતો હતો. એક ગામમાં તે પેઠો એટલે 10 રક્તપિત્યા તેને સામા મળ્યા. તેઓએ વેગડા ઉભા રહીને તેઓને જોઈને તેણે કહ્યું કે જાઓ તમે તમારા શરીરને યાજકને દેખાડો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંના એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ગાંઠે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમૃદ્ધિ હતો. ઈશુએ તેને પૂછ્યું કે શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેણે તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. ફરોશીઓએ તેને પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે દેવનું રાજ્ય દ્રશ્ય રીતે નથી આવતું, અને એમ નહીં કહેવામાં આવશે કે જુઓ આ રહ્યું કે પેલું રહ્યું, કેમ કે દેવનું રાજ્ય તમારામાં છે. તેણે શિષ્યોને કહ્યું કે એવા દાડા આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ચાહશો પણ તમે જોશો નહીં. તેઓ તમને કહેશે કે જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો, તમે જતા ના અને એમની પાછળ ચાલતા ના, કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજા દિશા સુધી આકાશમાં પ્રકાશે છે. તેમ માણસના દીકરાનું પોતાના સમયમાં થશે, પણ તે પહેલા તેને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીથી તેને નાપસંદ થવું પડશે. જેમ નૂહના દિવસોમાં થયું તેમજ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નૂહ વાણમાં બેઠો અને જલ પ્રલય આવીને બધાનો નાશ કર્યો તે દિવસ લગી તેઓ ખાતા પીતા પરણતા પરણાવતા હતા. તેમજ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા પીતા વેચાતું લેતા આપતા રોપતા બાંધતા હતા. પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વર્ષ્યા અને તેથી બધાનો નાશ થયો. જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે. તે દિવસે જે ધાબા પર હોય અને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા સારું તેણે નીચે ઉતરવું નહીં, જે ખેતરમાં હોય તેણે પણ પાછા ફરવું નહીં. લોતની પત્નીને સંભાળો. જે કોઈ પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરશે તે તેને ખોશે, અને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે. હું તમને કહું છું તે રાત્રે એક ખાટલામાં 2 જણ હશે, તેમાંનો એક લઈ લેવાશે અને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રી સાથે દળતી હશે, તેમાંની એક લઈ લેવાશે અને બીજી પડતી મુકાશે. ખેતરમાં 2 જણ હશે, તેમાંનો એક લેવાશે અને બીજો પડતો મુકાશે. તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ ક્યાં? તેણે તેઓને કહ્યું કે જ્યાં મૂળદું હશે ત્યાં ગીધો પણ એકતા થશે. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં તે શીખવા સારું તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવથી બીતો નહોતો, તે જ માણસને ગણકારતો નહોતો. તે શહેરમાં એક વિધવા હતી. તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે મારા વાદીની પાસેથી મને દાદ અપાવ. કેટલીક મુદત સુધી તે એમ કરવા ઈચ્છતો ન હતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે જો હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી તો પણ આ વિધવા મને તસ્દી દેશે, માટે હું તેને દાદ અપાવીશ. રખેને તે વારે ઘડીએ આવીને મને થકવે. પ્રભુએ કહ્યું કે તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દાડો વિનવે છે અને જેઓના વિષે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે? હું તમને કહું છું કે જલ્દી તેઓને દાદ આપશે, પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? કેટલાય કે પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ અને બીજાઓને તુચકારતા હતા, તેઓને પણ તેણે આ દ્રષ્ટાંત કહ્યું. બે માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા દાણીના જેવો હું નથી, માટે હું તારી આ ભાસ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું. પણ દાણીએ વેગડા ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાય થઈને પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. તેઓ તેની પાસે પોતાના બાળકને પણ લાવ્યા કે તેઓને સ્પર્શ કરે, પણ શિષ્યોએ તે જોઈને તેઓને ધમકાવ્યા. પરંતુ ઈશ્વરે તેઓને પાસે બોલાવીને કહ્યું કે બાળકને મારી પાસે આવવા દો, તેઓને વારો છે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. તેઓ તેની પાસે પોતાના બાળકોને પણ લાવ્યા કે તેઓને સ્પર્શ કરે, પણ શિષ્યોએ તેઓને જોઈને ધમકાવ્યા. પરંતુ ઈશ્વરે તેઓને પાસે બોલાવીને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને વારોમાં, કેમ કે દેવનું રાજ્ય એવાઓનું છે. હું તમને ખચિત કહું છું કે જે કોઈ દેવનું રાજ્ય બાળકની પેઠે નહીં સ્વીકારે તે તેમાં નહીં જ બેસે. એક અધિકારીએ તેને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવન વારસો પામવાને હું શું કરું? ઈશ્વરે તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કે છે? એક એટલે દેવ વિના ઉત્તમ કોઈ નથી. તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાહેબી ન પૂર, પોતાના મા બાપને માન આપ. તેણે કહ્યું કે એ બધું તો હું નાનપણથી પાડતો આવ્યો છું. એ સાંભળીને ઈસુએ તેને કહ્યું કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે બધું વેચી નાખીને તે દરિદ્રને આપી દે અને આકાશમાં તને દ્રવ્ય મળશે અને પછી મારી પાછળ ચાલ. પણ એ સાંભળીને તે બહુ ઉદાસ થયો, કેમ કે તે બહુ શ્રીમંત હતો. ઈસુએ તેને પર જોઈને કહ્યું કે જેઓની પાસે સંપત્તિ છે તેઓને દેવના રાજ્યમાં બેસવું કેવું અઘરું છે, કેમ કે શ્રીમંતને દેવના રાજ્યમાં બેસવું તે કરતા ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે. એ વાત સાંભળનારાઓએ પૂછ્યું કે તો કોણ તરણ પામી શકે? પણ તેને કહ્યું કે માણસોને જે અશક્ય છે તે દેવનો શક્ય છે. પિતરે કહ્યું કે જુઓ, અમે પોતાનું બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. તેણે તેમને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ ઘરને, પત્નીને, ભાઈઓને, મા બાપને કે છોકરાને દેવના રાજ્યને લીધે મૂક્યા હશે તે આ કાળમાં બહુ ઘણું તથા આવનાર યુગમાં અનંત જીવન પામ્યા વિના રહેશે નહીં. તેણે બારેને પાસે બોલાવીને તેમને કહ્યું કે જુઓ, આપણે યરુશલેમ જઈએ છીએ અને માણસના દીકરા સંબંધી પ્રબોધકો જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં આવશે, કેમ કે તે વિદેશીઓને સ્વાધીન કરાશે, તેના ઠઠ્ઠા તથા અપમાન કરાશે અને તેના પર તેઓ થૂકશે, વળી કોરડા મારીને તેઓ તેને મારી નાખશે અને ત્રીજે દાડે તે પાછો ઉઠશે. પણ એમાંનું કઈ પણ તેઓના સમજવામાં આવ્યું નહીં. આ વાત તેઓથી ગુપ્ત રહી અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહીં. તે યરીકો પાસે આવતો હતો ત્યારે માર્ગની કોરે ભીખ માંગતો એક આંધળો બેઠેલો હતો. ઘણા લોકો એ પાસે જઈને થઈને જતા સાંભળીને તેણે પૂછ્યું કે આ શું હશે? તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી પાસે થઈને જાય છે. તેણે બૂમ પાડીને કહ્યું કે ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. જો આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો કે છાનો રે, પણ તેણે વિશેષ ઘાંટો પાડીને કહ્યું કે દાઉદના દીકરા, મારા પર દયા કર. ઈસુએ ઉભા રહીને તેને પોતાની પાસે લાવવાનો હુકમ કર્યો અને તે પાસે આવ્યો ત્યારે તેણે તેને પૂછ્યું કે હું તારે વાસ્તે શું કરું, તારી શી ઈચ્છા છે? તેણે કહ્યું કે પ્રભુ, હું દેખતો થાવ. ઈસુએ તેને કહ્યું, તું દેખતો થા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. તરત તે દેખતો થયો અને દેવનો મહિમા પ્રગટ કરતો તે તેની પાછળ ચાલ્યો. તે જોઈને બધા લોકોએ દેવની અપાર સ્તુતિ કરી. તે યરીકોમાં થઈને જતો હતો. જાખી નામે એક પુરુષ હતો, તે મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા કોશિશ કરી તે કોણ છે, પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીંગળો હતો. તેથી આગળ દોડી જઈને તે તેને જોવા સારું એક ગુલર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો.
તે જગ્યાએ આવીને ઈશુએ ઊંચે જોઈને તેને કહ્યું કે જાકી તું જલ્દી આવ, ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. તે જલ્દી ઉતરી આવ્યો અને તેને આનંદથી તેનો આવકાર કર્યો. તે જોઈને સઘળાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસે ત્યાં તે પરણો રહેવા ગયો છે. જાકીએ ઉભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને ચોગણું પાછું આપીશ. ઈશુએ તેને કહ્યું કે આજ આ ઘેર ધારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારો માણસનો દીકરો આવ્યો છે. એવો આ વાત સાંભળતા હતા ત્યારે તેને એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરૂશલેમ પાસે આવ્યો હતો અને તેઓ એમ ધારતા હતા કે દેવનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. માટે તેણે કહ્યું કે એક કુલીન માણસ પોતાને સારું રાજ્ય મેળવીને પાછો આવવાનો ઈરાદો રાખીને દૂર દેશ ગયો. તેણે પોતાના 10 ચાકરોને બોલાવીને તેઓને 10 મોહર આપીને કહ્યું કે હું આવું ત્યાં લગી તેનો વહીવટ કરો. પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી. તે રાજ્ય મેળવીને પાછો આવ્યો ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું તેઓને તેણે પોતાની પાસે બોલાવવાને કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા તે જાણે. ત્યારે પહેલાએ તેની આગળ આવીને કહ્યું કે સાહેબ, તારી એક મોહરે બીજી 10 મોહર પેદા કરી છે. તેણે તેને કહ્યું કે શાબાશ ભલા ચાકર, તું જુજ વાતમાં વિશ્વાસ માલુમ પડ્યો છે, માટે 10 મોહરનો અધિકારી થા. બીજાએ આવીને કહ્યું કે સાહેબ, તારી એક મોહર બીજી 5 મોહર પેદા કરી છે. તેણે તેને પણ કહ્યું કે તું પણ 5 શહેરનો ઉપરી.
બીજાએ આવીને કહ્યું કે સાહેબ, જો તારી મોહર આ રહી, મેં રૂમાલમાં ગાળીને તેને રાખી મૂકી હતી, કારણ કે તું હું તારાથી બીધો, કેમ કે તું કઠણ માણસ છે. તે જે મૂક્યું ન હતું ન હોય તે તું ઉઠાવે છે અને તે જે વાવ્યું ન હોય તે તું કાપે છે. તેણે તેને કહ્યું કે હું ગુંડા ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય તે હું ઉઠાવું છું અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું, એમ તું જાણતો હતો. માટે સાહુકારને ત્યાં મારું નાણું તે કેમ નહોતું આપ્યું કે હું આવીને વ્યાજ સુદ્ધા મારું વસૂલ કરત. પછી જેઓ પાસે ઉભા હતા તેઓને તેને કહ્યું કે તેની પાસેથી તે મોહર લઈ લો અને જેની પાસે 10 મોહર છે તેને આપો. તેઓએ તેને કહ્યું કે સાહેબ, તેની પાસે તો 10 મોહર છે. હું તમને કહું છું કે જે કોઈની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. પરંતુ આ મારા વેરી જેઓ ચાહતા ન હતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો અને મારી આગળ મારી નાખો, એમ કહ્યા પછી તે યરૂશલેમને માર્ગે તેમની આગળ ચાલતો થયો. તે બેથફગે તથા બેથાની પાસે જેતુન નામના પહાડ પર આવ્યો ત્યારે તેના શિષ્યોમાંના બેને એમ કહીને મોકલ્યા કે સામેના ગામમાં જાઓ, તેમાં પેસતા જ એક ગધેડાનું વચ્છેરું બાંધેલું તમને મળશે. તે પર કોઈ માણસ કદી બેઠું નથી, તેને છોડી લાવો. જો કોઈ તમને પૂછે કે તેને કેમ છોડો છો તો એમ કહેજો કે પ્રભુને એનો ખપ છે. જેઓએ તેને મોકલ્યા તેઓ ગયા અને જેમ તેણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું. તેઓ વચ્છેરું છોડતા હતા ત્યારે તેના ધણીએ તેને પૂછ્યું કે તમે વચ્છેરું કેમ છોડો છો. તેઓએ જવાબ આપ્યો કે પ્રભુને તેનો ખપ છે. તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને વચ્છેરા પર પોતાના લુગડા નાખીને ઈસુને તેના પર બેસાડ્યો. તે જતો હતો ત્યારે તેઓએ પોતાના લુગડા માર્ગમાં પાથર્યા. તે નજીક જેતુન પહાડના ઢોળા પાસે આવી પહોંચ્યો ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે સગડાને લીધે શિષ્યનો આખો સમુદાય હર્ષથી મોટે ઘાટે દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યો કે પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે, આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાવ. લોકોમાંથી કેટલાય ફરોશીઓએ તેને કહ્યું કે ઉપદેશક, સારા શિષ્યને ધમકાવો. તેને તેમને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે જો એવો છાના રહેશે તો પથ્થર પોકારી ઉઠશે. તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું કે જો તે હા તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું, પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાડ બાંધશે તને ઘેરો ગાલીને ચારે તરફથી તને સંકળાવશે, તેઓ તને તથા તારા વસતા તારા છોકરાઓને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપાદર્શનનો સમય તે જાણ્યો નહીં. પછી તે મંદિરમાં ગયો અને વેચનારાઓને માહિતી કાઢી મૂકવા લાગ્યો. તેને તેઓને કહ્યું કે એમ લખેલું છે કે મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાનું ખોતર કર્યું છે. તે રોજ મંદિરમાં બોધ કરતો હતો, પણ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તથા લોકોના મુખ્યો તેને મારી નાખવાની કોશિશ કરતા હતા, પણ શું કરવું તે તેઓને સૂઝ્યું નહીં, કેમ કે બધા લોકો એકાગ્ર ચિત્તે તેનું સાંભળતા હતા.
લોકની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય. એ અરસામાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતો અને સુવાર્તા પ્રગટ કરતો હતો, ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ વડીલો સુદ્ધા તેની પાસે આવીને ઉભા રહ્યા. તેની સાથે વાત કરતા તેઓએ પૂછ્યું કે અમને કહે કે કયા અધિકારથી તું આ કામો કરે છે, અથવા આ અધિકાર તને કોણ આપ્યો છે. તેણે તેનો ઉત્તર આપ્યો કે હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો, યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? તેઓ માહે માહે વિચાર કરવા લાગ્યા કે જો આકાશથી કહીએ તો તે કહેશે તો તમે તેનું કેમ માન્યું નહીં, પણ જો માણસોથી કહીએ તો બધા લોક આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો. તેઓએ ઉત્તર આપ્યો કે તે ક્યાંથી હતું તે અમે જાણતા નથી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામ કરું છું. તે લોકોને એક દ્રષ્ટાંત કહેવા લાગ્યો કે એક માણસે દ્રાક્ષવાડી રોપી ને તે ખેડૂતોને જ્યારે આપી અને લાંબી મુદત સુધી પરદેશ જઈ રહ્યો. મોસમે તેણે ખેડૂતોની પાસે એક ચાકર મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે, પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો. વળી તેણે બીજા એક ચાકરને મોકલ્યો, તેને પણ તેઓએ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. વળી તેણે બીજા ત્રીજાને મોકલ્યો, તેને પણ તેઓને ઘાયલ કરીને બહાર કાઢ્યો. દ્રાક્ષવાડીને તેણે કહ્યું કે હું શું કરું, હું મારા વાલા દીકરાને મોકલીશ. તેને જોઈને કદાપિ તેઓ તેની અદબ રાખશે, પણ ખેડૂતોએ જ્યારે તેને જોયો ત્યારે તેઓએ માહે માહે મનસોબો કરીને કહ્યું કે આ વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ કે વારસો આપણને મળે. તેઓ તેને વાડીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો, માટે દ્રાક્ષાવાડી નોંધણી તેઓને શું કરશે, તે આવીને તે ખેડૂતોનો નાશ કરીને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. તે સાંભળીને તેઓએ કહ્યું કે એવું ન થાવ, પણ તેણે તેઓ તરફ જોઈને કહ્યું તો આ જે લખેલું છે તે શું છે, એટલે જે પથ્થરનો બાંધનારો નકાર કર્યો તે જ ખૂણાનો મથાળું થયો, તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેનો તે ભૂક્કો કરી નાખશે. શાસ્ત્રીઓ તથા મુખ્ય યાજકોએ એ જ ઘડીએ તેના પર હાથ નાખવાની કોશિશ કરી, પણ તેઓ લોકથી બીધા, કેમ કે તેઓ જાણ્યું કે તેણે આ દ્રષ્ટાંત અમારા પર કહ્યું છે. તેના પર નજર રાખીને તેઓ ન્યાય હોવાનો ડોળ રાખનાર જાસૂસોને મોકલ્યા. તે સારું કે તેઓ તેને વાતમાં પકડીને તેને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે. તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તારું કહેવું અને શીખવવું સત્ય છે અને તું કોઈનું મોં રાખતો નથી, પણ સચ્ચાઈથી દેવનો માર્ગ શીખવે છે, તો આપણે કાયસરને કર આપવો ઉચિત છે કે નહીં? પણ તેણે તેઓનું કપટ જાણીને તેઓને કહ્યું કે મને એક દિનાર દેખાડો, તેના પર કોની છાપ તથા કોનો લેખ છે? તેઓએ કહ્યું કે કાયસરના. તેણે તેઓને કહ્યું કે તો જે કાયસરના છે તે કાયસરને અને જે દેવના છે તે દેવને ભરી આપો. તેઓ આ વાતમાં તેને પકડી શક્યા નહીં અને તેના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ છાના રહ્યા. સાધુ કેવો જવું કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ માના કેટલાકે તેની પાસે આવીને પૂછ્યું કે ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે જો કોઈનો ભાઈ વહુ જીવતી થતા નિસંતાન મરણ પામે, પોતાના ભાઈ તેની વહુને લઈને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. મારું સાત ભાઈ હતા, પહેલો વહુ પરણીને નિસંતાન મરણ પામ્યો, પછી બીજાએ તેને લીધી અને ત્રીજાએ પણ તેને લીધી. આ પ્રમાણે સાતે સંતાન મૂક્યા વગર મરી ગયા, પછી સ્ત્રી પણ મરી ગઈ, તો પુનરુત્થાનમાં તેઓમાંથી કોની સ્ત્રી થશે, કેમ કે સાતેની તે વહુ થઈ હતી, ઈશ્વરે તેમને કહ્યું કે આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે, પણ જેવો તે જગતને તથા મુવેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે તેઓ પરણતા નથી અને પરણાવતા નથી, કેમ કે તેઓને ફરી મળવાનું નથી, કારણ કે તેઓ દેવદૂતો સરખા છે અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના દીકરા છે. વહી જાળવા નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહીમનો દેવ, ઇસાકનો દેવ તથા યાકુબનો દેવ કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મુવેલા ઉઠાડાય છે. હવે તે મુવેલાનો દેવ નથી પણ જીવતાનો છે, એમ કે સગળા તેને અર્થે જીવે છે. શાસ્ત્રીઓમાંના કેટલાક ઉત્તર આપ્યો કે ઉપદેશક તે ઠીક કહ્યું, અને એ પછી તેને કંઈ પૂછવાની તેઓની છાતી ચાલી નહીં. ત્યારે તેઓને કહ્યું કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે, એમ લોકો કેમ કહે છે? કેમ કે ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ. દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય? સગળા લોકના સાંભળતા તેને પોતાના શિષ્યને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જામાં પહેરીને ફરવાનું, ચૌકામાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. તેઓ વિધવાના ઘર ખાઈ જાય છે અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે, તેઓ વિશેષ શિક્ષા ભોગવશે. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.